वैशाख व 13 मंगलवार तारीख 9/6/53 ना दिने परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी नो श्री समयसार गाथा 49 पर सुवर्णपुरी मा प्रवचन त्रीजो
नमो नोये सवरियंतानम नमो नोये सवसिदानम नमो नोये सवायरियान नमो नोये सवजायानम नमो नोये सवत्रिकालवती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदमोक्षदं चे ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमोहि मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समर्पितानि स्वानुभूत्या च शास्ति चित् स्वाहाय भवाय सर्वानि
શિષ્ય પૂછ્યું ભગવાન આત્મામાં પર્યાયમાં જે અધિકાર પુણ્ય પાપ કામ કરો દયા દાન આદિ છે એને તમે આત્મા ન કહ્યો તો ખરેખર હું આત્માનું એક રૂપ ટંકુ ઉત્કીર્ણ એટલે જેવું ને તેવું એનું સ્વરૂપ છે એનું લક્ષણ શું સમજાય છે એક રૂપ જેવું છે તેવું એક રૂપ સ્વભાવ એનું શું લક્ષણ કે જે સમ્યક જ્ઞાન નું ધ્યેય છે એનો ઉત્તર અહીંયા આપે છે. આ ગાથા તો ઘણી ઊંચી છે. આપણે અહીંયા અવ્યક્ત ના બોલો ચાલે છે. કેવો છે આત્મા? અવ્યક્ત છે. છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે આ આત્મા સિવાય છ દ્રવ્ય જગતના પદાર્થો તે જ્ઞેય નામ જ્ઞાનમાં ગણાવા લાયક છે તેથી તે વ્યક્ત છે. તેનાથી જીવ અન્ન છે એ જ્ઞેયથી ગણાવા લાયક આત્મા નથી. એ જ્ઞેય આત્મા સિવાય છ વસ્તુ છે એનાથી આત્મા જણાય એવો નથી. અને જ્ઞેય છે તેથી વ્યક્ત છે તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે તે અવ્યક્ત છે. સાતમું દ્રવ્ય કીધું આય તો સમજાય છે કાંઈ? કેમ કે છ દ્રવ્યનો વિકલ્પ જે ઉઠ્યો ને વિકલ્પ કે આત્મા શુદ્ધ છે નિર્મળ છે આનંદ છે એ રાગ એ છ દ્રવ્યમાં સમાઈ જાય છે. એકલો જ્ઞાયક ચૈતન સ્વભાવ સ્વરૂપ વ્યક્ત જે પદાર્થ રાગ આદિ એનાથી અનેરો છે માટે તેને અવ્યક્ત કહે છે. ઓ સમજાય છે કાંઈ? અસ્થિ સત્તા વર્ણ ચૈતન સત્તા વસ્તુના સ્વભાવનું મૂળ અસલી સ્વરૂપ રૂપ સ્વભાવ એ વ્યવહાર રાગાદીની અસ્થિથી એ જણાય એવો નથી. કેમ કે એ અસ્થિ વ્યક્ત બાહ્ય છે સ્વરૂપ અંદર છે અવ્યક્ત માટે પરથી જણાય એવો નથી માટે તેને અવ્યક્ત કહે. બીજો બોલ. દ્રવ્યોનો કષાયોનો સમૂહ આત્માની પર્યાયમાં પુણ્ય પાપ રાગ દ્વેષ દયા દાન ઉદય ભાવ જેટલા લેશા શુભ શુભ પરિણામ જે ભાવક ભાવ જે ભાવક નામ બીજો પદાર્થ છે કર્મ એનાથી ઉત્પન્ન થયેલો એ ભાવ તે વ્યક્ત નામ બાહ્ય પ્રગટ છે તેનાથી જે અન્ન છે તેનાથી આત્માનું અસ્તિત્વ અનેરું. ઓલામાં છ દ્રવ્યમાં સમૂચે બધું કહી દીધું હતું. આમાં જુદું પાડીને ચરી વિકારના સમૂહથી આત્મા અન્ન છે એમ કહેવું. ઓલામાં છ દ્રવ્યમાં એ આવી ગયો હતું ભાઈ. છ દ્રવ્યમાં એ રાગ સંકલ્પ વિકલ્પ આવી ગયો હતો. બાકી કઈ હતું પણ વિશેષ સ્પષ્ટ કરવા કે ભાઈ છ દ્રવ્ય તો ઠીક પણ આ રાગને આ અંતર ભગવાન ત્રિલોકનાથ કહે છે એના સન્મુખની વૃત્તિ ઉઠી જે રાગની એ શું છે કે કષાયોનો સમૂહ છે એનું અસ્તિત્વ વિકાર છે જે ભાવક ભાવ વ્યક્ત તેનાથી જીવન છે એ વિકારના ભાવથી અનેરી સત્તા છે વિકારની સત્તા અને ચૈતન્ય સત્તામાં બેમાં અત્યંત અભાવ છે. સમજાય છે મોહનભાઈ? જુઓ, આત્મસત્તા એક સમયમાં અનંત ગુણ સ્વભાવી એવો જે આત્મા એ કષાય સમૂહથી અનેરો છે. જે પર્યાયમાં કષાય ઉદયભાવ જીવનું વ્યવહાર નહીં સ્વતત્વ કહ્યું, એ વ્યવહાર નહીંનું જીવ સ્વતત્વ ચૈતન્યના સ્વભાવ પરમાર્થત્વમાં નથી. સમજાય છે કાંઈ? માટે તેને અવ્યક્ત કહે. એવો અવ્યક્ત નામ કષાયની પ્રગટતાથી એની સત્તાને લઈને આ ચૈતન્ય સ્વભાવ સત્તા છે એમ નથી. મારી ચૈતન્ય સત્તા જ્ઞાયક આનંદ જ્ઞાયક મૂર્તિ એનું હોવાપણું પરથી ભિન્ન છે. બે બોલતો કાલ થયા હતા. શેની આ પ્રતીત કરાવે છે? આત્મા, આ દેહમાં રહેલો ભગવાન આત્મા કે જે એક સમયમાં કાળના નાનામાં નાના ખંડમાં પરિપૂર્ણ ચૈતન્ય સત્તાનું હોવાપણું કેવડું અને કેવું છે એવી અંતરમાં પ્રતિ નિર્વિકલ્પ થતા તે આત્માનો સ્વભાવ ભાનમાં આવે છે. એનાથી અધૂરું અપૂર્ણ કે રાગને અવલંબે એ ચૈતન્ય સત્તાનું ભાન થઈ શકતું નથી. સમજાણો? ત્રીજો બોલ. બે બોલ તો કાલ થયા હતા કે મનભાઈ થયા હતા? કાલ બે બોલ થયા હતા કે નહીં? કેમ બરાબર નો આવ્યો? ત્રીજો બોલ. ભગવાન ચિત્ત સામાન્યમાં જ્ઞાયક ચૈતન સ્વભાવ ધ્રુવ સ્વભાવ સામાન્ય સ્વભાવ એકરૂપ સ્વભાવ એમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ ચૈતન્યની પ્રગટ પર્યાયો વ્યક્તિઓ નામ પર્યાયો નિમગ્ન છે. વ્યક્તિ પર્યાય ભિન્ન પડતી નથી. ચિત્ત સામાન્ય જ્ઞાયક મૂર્તિ ભગવાન ધ્રુવ નિત્યાનંદ સ્વરૂપ એવા એકરૂપ સ્વભાવમાં એની સર્વ વ્યક્તિના પર્યાયો જ્ઞાનની અવસ્થાઓ વ્યક્ત દશાઓ એ બધી સામાન્યમાં અભેદ થઈ જાય અંતર્ભૂત છે. માટે પણ તે આત્મા અવ્યક્ત છે. હે શનિ, આ દ્રવ્ય પણ પર્યાય વ્યક્ત પર્યાય જે નિર્મળ છે એ સામાન્યમાં અંતર્ભૂત છે. એક મેઘ છે, એમાંથી જુદી પડતી નથી. સમજાણું કાંઈ? જો આ સંન્યક દર્શનનો વિષય આ શરૂઆતના સંન્યક જ્ઞાનનો ધ્યેય એ જ્ઞાનનું જ્ઞેય એ જ્ઞાનનું જ્ઞેય જ્ઞાનમાં જણાવવા લાયક આવડો આત્મા છે કે જે જ્ઞાન સામાન્ય સ્વભાવમાં ચૈતન્યની સર્વ પર્યાય દશાઓ એક રૂપ રસમાં અંતર્ભૂત છે એ જુદી પડતી નથી. માટે અવ્યક્ત કહેવામાં આવે છે. અરે ઝીણી ભાઈ, ચૈતન્ય આ જીવ વિચાર વાંચે કે જીવ વિચાર લો એકન્દ્રી બેન્દ્રી ત્રણેન્દ્રી ચૌરેન્દ્રી આવે છે ને? જીવ વિચાર નથી આવતો. મોઢે પાઠ કરી જાય, કેટલી ગાથાઓ કરી જાય, એ જીવ વિચાર આ ચાલે છે. આ જીવ વિચાર ચાલે છે. જીવ વિચાર નામ જીવનું જ્ઞાન. જીવનું જ્ઞાન એ જીવનું જ્ઞાન કેવડા જીવને લક્ષમાં લે છે આ એની વાત ચાલે. નવ તત્વમાં આત્મતત્વ વર્તમાન એકરૂપ જ્ઞાયક સ્વભાવ ચિત્ત સામાન્ય જ્ઞાયક જ્ઞાન સામાન્ય એમાં બધી એની અવસ્થાઓ એમાં અંતર નિમગ્ન છે. જુદી માટે તેને અવ્યક્ત આત્માને કહે છે. ના એ વર્તમાન બધી જે એની પર્યાયો એમાં અંતર્મગ્ન થઈ એટલી વ્યક્તથી કંઈ જુદું એ વ્યક્ત કંઈ જુદું રહેતું નથી. સામાન્યમાં એકરૂપ છે માટે તેને અવ્યક્ત પદાર્થ કહે એકરૂપ સ્વભાવ ચૈતન્યનો તેને અવ્યક્ત કહે છે. સમજાણું કાંઈ નહીં. વ્યક્ત એટલે એકલા પર્યાય જેટલો નહીં. એકલી પર્યાયો એમાં જુદી પડતી નથી. પર્યાયોનો સમૂહ ચૈતન્ય સામાન્યમાં અંતર્ગત થઈ ગયો છે એવા ચૈતન્યને આત્મા કહે. ત્રણ એ તો ચિત્ત સામાન્યમાં અભેદ કીધું. હવે ચોથો બોલ કહે છે ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, એ ક્ષણિક નિર્મળ પર્યાય પ્રગટ એટલો એ નથી. એક સમયની જ્ઞાનની પર્યાય દર્શનની આનંદની એક સમયની ક્ષણિક પ્રગટ પર્યાય એટલો નથી, માટે તે અવ્યક્ત છે. સમજાય છે કાંઈ? આ દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એકલું દ્રવ્ય એ ક્ષણિક પર્યાય જેટલો નથી, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી. વ્યક્તિ એટલે પ્રગટનો અંશ જે અંદર જ્ઞાન દર્શન આનંદ વગેરે એટલી પર્યાય અંશ અવસ્થા એટલો આત્મા નથી, માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. આવું અવ્યક્ત વિશેષણ કોઈ શાસ્ત્રમાં બીજા ક્યાંય 3345માં હોય હે? ક્યાંય આવતા ને તમારા જોશીમાં આવે ને ફલાણમાં આવે ને આ શું કે છે? આ હું ઓલા જેને ગ્રીક લેટન જેવી તો ભાષા, એનો ભાવ અંતર્ગત સ્વરૂપ એક સમયમાં સેકન્ડના અસંખ્યમાં ભાગમાં જ્ઞાનનો પર્યાય અંતર્મુખ વળતા એકલી પર્યાય માત્ર નથી, માટે તેને ચૈતન્યને અવ્યક્ત કહે છે. સમજાય છે કાંઈ? સમજાય છે કે નહીં? બરાબર હોકારું આવે તેને જો આવું આત્મા અંતરમાં પ્રતીતમાં આવવો તેને સમ્યક દર્શન કહે. એવું આત્માંતરના જ્ઞાનમાં જ્ઞેય તરીકે થવો તેને જ્ઞાન કહે. એવું આત્મા જ્ઞેય તરીકે જ્ઞાનમાં આવ્યામાં લીનતા અંતર થવું તેને ચારિત્ર કહે છે. એનું નામ મોક્ષનો માર્ગ છે. બીજો કોઈ મોક્ષનો માર્ગ બારમાં છે નહીં. સમજાણું? ચાર બોલ થયા. પાંચમો વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં એની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનમાં વ્યક્ત નામ પર્યાય અને અવ્યક્ત નામ દ્રવ્ય બે ભેળા મિશ્રિત રૂપે પ્રતિભાસવા છતાં તે કેવળ વ્યક્તપણાને સ્પર્શતો નથી, એકલી પર્યાયને જ અડે છે એમ છે નહીં. શું કહ્યું? આ અવ્યક્ત બોલ બહુ ઝીણો છે ભાઈ, સૂક્ષ્મ છે. ભગવાન આત્મા વ્યક્ત એટલે પર્યાયની નિર્મળતાના અંશો, અવ્યક્ત એટલે દ્રવ્ય ભેરામ સ્વપર પ્રકાર પર્યાય અને દ્રવ્યનું ભેળું એક સમયે જ્ઞાન ભાસે છે. પર્યાય અને દ્રવ્યનું એક સમયે જ્ઞાન ભાસે મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા થતા પણ તે કેવળ પર્યાયને જ સ્પર્શતો નથી, એકલી પર્યાયને જ અડતો નથી. પર્યાય અને દ્રવ્ય ભેળનું જ્ઞાન એક સાથે હોય છે, માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે. નરમય ને આ કઈ ભાષા ભાઈ? આ તો અલૌકિક ભાષા છે. સિંહ ગર્જના કરીને સિદ્ધ પર્યાયને પ્રગટ કરે એની વાત, વનનો વાઘ. સમજાય છે? ગર્જના કરીને એકાગ્રપણું પોતે હું જ છું વનમાં, બીજો કોઈ નથી. હે કેવું એનું? હા એનું કહ્યું છે. પહેલામાંથી અઘરું કર્યું નથી, અઘરામાંથી હેનું કર્યું છે. એક સમયમાં ભગવાન આત્મા વસ્તુ છે કે નહીં? છે કે નહીં? છે એની વાત જ્ઞાન હોઈ શકે કે ન હોય? એનું જ્ઞાન તો સત છે. એને શરૂઆત ને અંત હોય છે એ ક્ષણિક વર્તમાન પર્યાય પૂરતો હોય છે એને કોઈનું અવલંબન હોઈ શકે છે એને કોઈ ક્ષેત્રકાળની મર્યાદા એ તૂટકને તૂટી જાય ને કાળે નાશ થઈ જાય એવું હોઈ શકે સમજાય છે સાહેબ એટલે ભગવાન આત્મા એક ક્ષણમાં એટલે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એવું પદાર્થનું સ્વરૂપને સત્વ છે કે એના જ્ઞાનમાં વર્તમાન પર્યાયો પણ પાસે છે એને દ્રવ્ય અવ્યક્ત પણ પાસે પાસવા છતાં કેવળ વ્યક્ત પર્યાયને જ અડતો ને સ્પર્શતો નથી માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે સમજાય છે કાંઈ કોની વાત આલે છે કેવળ જ્ઞાનીને નહીં નીચલી પર્યાયમાં જ્ઞાનની પર્યાય પોતાની પર્યાયને જાણે ને ગુણદ્રવ્યને પણ જાણે માટે એકલી જ પર્યાયને સ્પર્શે ને અડે છે એમ નથી માટે તેને અવ્યક્ત કહેવામાં આવે છે સમજાય છે કાંઈ સમજણ નહીં પણ કોઈ બી અભ્યાસ કર્યા પછી અઘરું ન કરવું ખબર પડે ને અભ્યાસ ન કરે ને કાંચી અક્ષર લખે એને અઘરું પડે છે એ કરો કોઈ દી ઘૂટ્યો છે કે ના કોઈ દી લક્ષ્મણ લીધો છે કે ના માસ્ટર પાસે ગયો છો કે ના અઘરું પડે છે એનો અર્થ શું એમ ચૈતન વસ્તુ એક સમયમાં પરિપૂર્ણ ચૈતન પદાર્થ શક્તિનો સમૂહ છે એના જ્ઞાનમાં પર્યાય અને દ્રવ્ય બે ખ્યાલમાં આવે છે છતાં એકલી પર્યાયને અડતો સ્પર્શતો નથી માટે તે વસ્તુને અવ્યક્ત કહેવામાં આવે છે આ તો ભાઈ અનુભવનો વિષય છે અને જરી પહેલો એના ખ્યાલની સત્તા કેવડી કેવી છે એના ખ્યાલમાં તો આવવી જોઈએ ને એના ખ્યાલમાં એ જાતની સત્તા હોવાપણું ન આવે તો તેને હોવાપણા તરફમાં એનું વલણ થઈને પરિણતિ કેમ કરે સમજાય છે ભાઈ એટલે કે છે એના ખ્યાલમાં તો બે આવે છે પર્યાય અને દ્રવ્ય એવું જ્ઞાનનું પર્યાયનું સામર્થ્ય છે છતાં એકલો જ્ઞાન પર્યાય જ્ઞાનના પોતાની વર્તમાન પર્યાયને સ્પર્શે છે અને દ્રવ્ય બાકી રહી જાય છે એમ છે નહીં માટે તે આત્માને અવ્યક્ત આવું અંદર એ દ્રવ્યનું પર્યાયનું ને એની જ્ઞાનની પર્યાયનું આવડું સામર્થ્ય છે ઓછું સામર્થ્ય કલ્પે તો એને દ્રવ્ય કલ્પાતો નથી દ્રવ્યના ખ્યાલમાં આવતો નથી સમજાણું કાંઈ માટે તે અવ્યક્ત એ પાંચમું વિશેષણ છે છઠ્ઠો પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં ત્યાં જ્ઞાનનું ભાષણ હતું અહીંયા પ્રત્યક્ષ શબ્દ વાપરે છે પોતે પોતાથી જ સ્પષ્ટ બાહ્યને અભ્યંતર એની પર્યાય અને શક્તિ બધી સ્પષ્ટ અનુભવે રહી છે જ્ઞાનમાં બધી આવી ગઈ પ્રત્યક્ષ પણ એટલું વિશેષ વાપરે છે ભાઈ ઓલામાં પ્રતિભા સામાન્ય જ્ઞાન હતું આ કે છે પોતે પોતાથી સંસ્કૃત ટીકામાં છે ને સ્વયંમેવ પરની અપેક્ષા નથી જો આ જ્ઞાનનું પ્રત્યક્ષ પણ વાપરે છે કે પોતે પોતાથી સ્પષ્ટ બાહ્ય અભ્યંતર પ્રગટ પર્યાય અને અભ્યંતર દ્રવ્ય બે એના પ્રત્યક્ષ અનુભવમાં આવે જ્ઞાનમાં પ્રત્યક્ષપણે જ્ઞાનમાં આવે છે પરોક્ષપણ એમાં છે નહીં એવો એનો પરમાર સ્વભાવ તો સમજાણું કરાય પોતે પોતાથી જ બિલકુલ રાગ નિમિત્ત મનચિત દેવ ગુરુ શાસ્ત્ર જેના જ્ઞાનમાં બિલકુલ કોઈનું અવલંબન છે નહીં સમજાય છે કાંઈ અહીં તો બધું ઉડાવી દીધું અવલંબન એ પરોક્ષ જ્ઞાને ઉડાવી દીધું પોતે પોતાથી સ્વયં જ્ઞાનાનંદ ભગવાન જ્ઞાયક સ્વભાવથી બાહ્ય પર્યાય ને અભ્યંતર દ્રવ્ય ને સ્પષ્ટ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાન થી જ્ઞાન માં જાણી રહ્યો છે, છતાં પણ વ્યક્ત પણ આ પ્રતિ ઉદાસીન પડે. વ્યક્ત નામ જ્ઞેય જે ચીજો છે એનાથી તો ઉદાસીન છે. જેટલા જગતના જ્ઞેયો છે એના પ્રત્યે ઉદાસીન પ્રદ્યોતમાન છે. પ્રત્યક્ષ પણ પર્યાય ને દ્રવ્યનો સ્પષ્ટ સ્વથી હોવા છતાં જ્ઞેય પણ જ્ઞેયમાં ગરી જાય છે, સમજાય છે? અથવા જ્ઞેય પ્રત્યે કઈ અપેક્ષા છે પરની? ના, એકલો આત્મા પોતે પોતાથી બાહ્ય અભ્યંતર પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્ત નામ જ્ઞેય જગતના છે એના પ્રતિ ઉદાસીન પણ છે. લોકા લો એનાથી ઉદાસીન છે, એવું પણ છતાં પ્રકાશમાન છે. માટી ભગવાન આત્મા અવ્યક્ત, જો આ સાધક જીવની વાત થાય છે, આ કેવળ જ્ઞાનીની વાત નથી, આ તો નયની વાત ચાલે છે. લક્ષણ શું? લક્ષણ થી જે લક્ષ થઈ શકે એની વાત ચાલે છે. પૂરણ કેવળ જ્ઞાન પામ્યા એની વાત તો ફળ રૂપે પૂરણ થઈ ગયું, સમજાય છે? કાંઈ ગુંજલાલજી ક્યાં કિતના બાત હૈ, ક્યાં કહેતે હૈ? છ બોલ મેં તો કેવી વાત ફૂટ ગંભીર. એવો આત્મા અભ્યંતર ને ભાઈ પ્રત્યક્ષ પ્રત્યક્ષ કોઈની અપેક્ષા, નિમિત્તની રાગની ચિત્તની અપેક્ષા નથી, એવો સ્પષ્ટ પ્રગટ સ્ફુટ છે એ આત્મા. એવો હોવા છતાં વ્યક્તનામ જ્ઞેયો પ્રત્યે તો ઉદાસીન છે, જ્ઞેયોને કદી અડ્યો નથી, અને પોતામાં પર્યાય દ્રવ્યનું પૂરણ પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું. પ્રત્યક્ષ જ્ઞાન વર્તે છે, જેટલે અંશે છે એટલે તો પ્રત્યક્ષ જ છે, પછી અહીં ભેદ છે નહીં, ભેદ નથી. વળી આ ઓછું છે, પૂરણ કેવળ જ્ઞાનમાં છે. શું કહેવાય, સમજાય છે? કાંઈ ગયા પંડિતજી, જો શું છે આ મારી ઝીણી વાત, ધર્મ કરવામાં આવું બધું સમજવું પડતું છે, હે મણીભાઈ? નહીં, આ જાત્રા કરી આવે, ભક્તિ કરે, માનથમ બે પાંદ કરી નાખે તો પણ કરી શકતો નથી, પછી કરી વાળે તો ક્યાંથી આવ્યું? કરી શકતો પર સત્તા, અહીં તો ચૈતન સત્તા એક સમયની પરિપૂર્ણ, કેવી અને કેવું જ્ઞાન અને કેવું સ્પષ્ટ પ્રગટ છે, જેમાં અવલંબન જેના જ્ઞાનની પર્યાયમાં પરનો નથી. બધું પર્યાયમાં જ્ઞાન જ્ઞેય જ્ઞાનનું બધું આવી ગયું છે, છતાં જ્ઞેય પ્રત્યે તો તદ્દન તટસ્થ ને ઉદાસીન હે. દેવ ગુરુ શાસ્ત્ર વિકલ્પ રાગ નિમિત્ત એના પ્રત્યે તદ્દન તટસ્થ ને ઉદાસીન છે, હે? અડતો જ નથી કોઈના ઉપર, હમ જોતો પોતાના પ્રત્યક્ષ ભાવમાં પડ્યો. ઓ સમજાણું કાંઈ? આમ છ હેતુથી, આમ છ કારણથી અવ્યક્તપણું આત્મામાં સિદ્ધ કર્યું, આત્મામાં સાબિત કર્યું. આ તો શબ્દો હજી સાધારણ યાદ રહેવું નથી, કેમ હવે છ બોલ અવ્યક્ત હવે ક્યાંય ઠાંબડામાં આવ્યા હતા, ક્યાંય પૈસામાં ન મળે. શાસ્ત્રમાં આવો અવ્યક્ત શબ્દ પત્રી પીસળમાં આવતો નથી. કોને કેવો અવ્યક્ત દ્રવ્ય આવું આત્મા, એક રૂપ ચૈતન સ્વરૂપ સત્તા જેની પ્રતીતમાં આવી ન આવે ત્યાં સુધી આત્મા પરિપૂર્ણ શ્રદ્ધામાં એને લીધો નથી. ઓ સમજાણું કાંઈ? એ પ્રતીત અને તેના અનુભવ વિના એમાંથી નિર્મળ પર્યાયનું વહન દ્રવ્યમાંથી ચારિત્રનું થવું, તપનું થવું, તપ એટલે અંદરની પરણતી, હો એ આવા તત્વના નિર્ણય અંતર વિના એ બાયની અંતરની પરણતી નિર્મળ થતી નથી. ઓ સમજાય છે ભાઈ? આ પ્રમાણે જે કીધું એ પ્રમાણે કીધા ને એક એક બોલના છ છ બહુ ગાથા સરસ છે મનભાઈ. દુનિયાના રસથી જુદો, દુનિયાના રૂપથી જુદો, દુનિયાના દંદથી જુદો, દુનિયાના સ્પર્શથી જુદો, એ શબ્દની પર્યાયથી જુદો, સંસાર આકારથી જુદો, વ્યક્ત પણાનો અભાવ હોવા છતાં ચલો વ્યક્ત વ્યક્ત પણાનો અભાવ કેવો વ્યક્ત પણ હવે પાછું અસ્થિ સિદ્ધ કરવી છે તો નકાર નકાર કર્યો. આ નહી આ નહી ઉનરાલ કહેતા કે નહીં ક્યાં હૈ પણ નહી નહી છે. નકાર કરતે કરતે કોઈ અસ્થિ હૈ કે નહીં કિતના અસ્થિ હૈ તો કહેતે હૈ કે વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી સ્વસંવેદન જ્ઞાન જ્ઞાનને જાણે જ્ઞાન જ્ઞાનને વેદે પોતાથી એના આત્મસંવેદનના બળથી રાગથી નહીં નિમિત્ત બળથી નહીં સંયોગ બળથી નહીં ભેદ બળથી નહીં સ્વ જ્ઞાન મૂર્તિ ચૈતન જ્ઞાનાનંદ છું એવા અંતરના જ્ઞાનને જ્ઞાન વળી કરીને વેદન નામ જાણવું ને અનુભવવું એના બળથી પોતે પોતે સદા પ્રત્યક્ષ હોવાથી સદા પ્રત્યક્ષ હોવાથી સદા પ્રત્યક્ષ જ્ઞાનમાં સદા પ્રત્યક્ષ સાધક થયો ને જ્ઞાન નિર્મળ નિરાવરણ અંશે થયું સદા પ્રત્યક્ષ છે કોઈ બી પ્રત્યક્ષ નહોતો એમ નહીં એવો જ્ઞાયક ભગવાન સદા પ્રત્યક્ષ હોવાથી જ્ઞાનની પર્યાય દ્વારા એનું અવલંબન હોવાથી નહીં કે કોઈ રાગને નિમિત્તના દ્વારા અવલંબન હોવાથી સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જો આ અનુમાન ગ્રહણનું એટલી વ્યાખ્યા અનુમાન ગોચર માત્રપણાનો અભાવ એટલે શું કે એકલા અનુમાનથી જ ગ્રાહ્ય થઈ શકે છે એમ નથી એકલા અનુમાનથી જ ગ્રાહ્ય થઈ શકે છે એમ નથી પણ અનુમાન અને પ્રત્યક્ષ બેથી જણાઈ શકાય. આપણે આ બોલો અલિંગ કેવું છે ને એટલે અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. સમજાય છે ભાઈ અનુમાન પણ પ્રમાણ છે પણ એકલા અનુમાન પ્રમાણથી જ પકડી શકાય એટલો એકાંત નથી એવા અભાવને લીધે ભગવાન આત્માને અલિંગ અનુમાનના લિંગનો એકલા અનુમાનથી ગ્રહણ નથી એ અપેક્ષાએ અલિંગ ગ્રહણ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ આ વાતો જ હજી સાંભળવામાં કઠણ પડે અને ઓલી વાર્તા કરે હોય બીજાને કહે કે આમ દયા પાળવી આમ વ્રત પાળવા આમ ભક્તિ કરવી કેમ છું ભાઈ કેવું હેલું પડે નતું ભાઈ કહ્યું હમણાં કે હેલું આ હેલું હેલામાંથી અઘરું કર્યું આ હેલું હતું કોઈ અનાદિનું હેલું છે એમાંથી અઘરું કર્યું નહીં અનાદિનું ઊંધું અઘરું માની બેઠો તો આ એમાંથી હવળું ને હેલું કર્યું તારા લાખ અનંતા ઉપાય રાગના આની કોરના સત્તા ના કર તો એ ચૈતન સત્તા તારા હાથમાં આવે એવી એ હેલું કર્યું આમ નિમિત્તને વિકલ્પને ભેદને સંયોગ ઉપરના અસ્તિત્વ ઉપર તારું જ્ઞાન વળે અને ચૈતન સત્તાનો પત્તો થાય પત્તો મળે એમ નથી એટલે હેલું કર્યું ચૈતન સત્તા એક સમયમાં પરિપૂર્ણ અવ્યક્ત દ્રવ્ય પડ્યું છે આ એને જ્ઞાનમાં લક્ષ લે તો પત્તા પત્તો મેળવે એટલે અનંતા ખીસડા બધા ઊંધા ને અઘરા જે કલ્પીને બેઠો તો એ કાઢી નાખ્યું. સમજાણું નહી કેવું હેલું કર્યું કે અઘરું અર્થ કર્યો અર્થ હવે આ કરું આ સત્તા ઉપર લક્ષ લઉં રાગની સત્તા પુનની સત્તા નિમિત્તની સત્તા દેવગુરુ શાસ્ત્રની સત્તા સમય શિખર જાઉં તો તીજે ભવે મોક જાઉં ચિત્રું જે જાય તો ત્રીજે ભવે, અને ક્યાંય નથી તારા ત્રીજા ભવે મોક્ષ જાય હું. સમજતો ખરો? એ બધા ખીચડા નહીં, કેમ કે અનંતવાર અનંતકાળ અનંતવાર અનંતકાળ એ કર્યું, છતાં ચૈતન સત્તાનો પત્તો પ્રાપ્ત થયો નહીં. અને આ એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાયક સ્વરૂપ છો, એના સ્વભાવ સન્મુખ જાન, અનંતા પરના ખીચડા તરફથી વિમુખ થા તો પત્તો મળ્યા વિના રે નહીં. લોકો એ કલ્પ્યો છે, તો સમજાય છે કાંઈ? સ્વસંવેદનના બળથી જો હું એક જ બળ દીધું છે, કોઈ બીજું બળ? રાગના બળથી, કસાયની મંદતાના બળથી, દેવગુરુના યોગના બળથી. કેટલાક વળી એમ કે દેવગુરુનો યોગ બળ બધું કામ કરે છે, વળી આમ કરે, વળી આમ. મારા અનેક પ્રકારની વાતો કરે લ્યો. કાલે એક આવ્યો હતો, કહો યોગ બળ કેટલું કામ કરે છે, જોના કેટલું આ બધું થયું. આરામ છે કીધું, યોગ બળ બહાર ન કામ કરે, માણસ પણ પકડી ન શકે, પ્રતક દેખાય છે ને કા, પણ યોગ બળ પોતાનું પોતામાં કામ કરે, યોગ બળ બહારમાં કામ કરે. શું પ્રતક દેખાય છે? તો બહાર દેખાય છે. શ્રીમદ લખ્યું છે એક છે, કારણ કે જ્ઞાની પુરુષનું યોગ બળ આવે છે, મોક્ષ માળામાં આવે છે ને. અરે એ તો નિમિત્તની વાત કરી છે. આ તો સ્વસંવેદનના બળથી એકલા જ્ઞાન 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 જ્ઞેયને કરીને, જ્ઞાનથી જ્ઞેયને પકડતા, એકલા બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્ર, એકલા અનુમાન જ ગમ્ય કરીને પ્રમાણ થઈ શકે છે એવો નથી. માટે તેને અલિંગ્રહણ કહેવામાં આવે. પહેલી રીત વિધિ એનો પ્રકાર એના ખ્યાલમાં લે અને એને ભરોસામાં લે. બરાબર, આ જ રીત છે. વિશ્વાસમાં પહેલું લેખ આ જ પ્રકાર, કેમ ચૈતન સત્તા શક્તિનો ભંડાર છે અને એને વર્તમાન રાગ નિમિત્ત સંયોગને અવલંબી ચૈતન સત્તાની પ્રતીત થાય એમ બની શકે, એમ પહેલો વિશ્વાસ લે, તો વિશ્વાસ પછી વ્યય થઈને સ્વભાવ સન્મુખ થાય. સમજાય છે કાંઈ? ગમે તે સમયે ક્ષણે કાળે ચૈતન સત્તા આ રીતે પડેલી છે, એટલે એના અંતર્મુખના સ્વસંવેદન બળ વડી તેનો અનુભવ થઈ શકે છે. સમજાય છે? એથી એકલા અનુમાન ગોચર માત્ર પણ આના અભાવને લીધે તેને અલિંગ્રહણ કહેવામાં આવ્યો છે. કોઈ સમજાણું કાંઈ? હવે એ તો અલિંગ્રહણ થી આવ્યું, હવે ચેતના, ચેતના ગુણ લે છે. કેવો છે? ચેતના ગુણ વાળો છે ને, જુઓ ને, ચેતના ગુણમ એની વાત કરે છે. બીજા બધા વિશેષણો આવી ગયા. જુઓ, અહીં તો શિષ ને કે છે, જાણ, તું જાણ, આવું આત્મા છે એમ જાણ. બીજી રીતે આત્મા હોઈ શકે નહીં. હવે ચેતનાની વાત કરે છે. અસ્તિ પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી, પોતાના અનુભવમાં જ્ઞાનમાં જાણવામાં આવતા એવા ચેતના ગુણ વળી. ચેતના એ ગુણ છે ને, ચેતન જીવ એ દ્રવ્ય છે, સદા અંતરંગમાં પ્રકાશમાન છે. પોતે સદા અંતરંગમાં પ્રકાશમાન કોને વળી? ચેતના ગુણ વળી પ્રકાશમાન. કોઈ રાગ વ્યવહારથી કોઈ પ્રકાશમાન ચૈતન છે? એ ગુણ ગુણી અભેદ છે, પણ અહીંયા ભેદથી સમજાવે છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી જાગ્રત સત્તા, જાગ્રત ચેતન સત્તાના સ્વભાવના ગુણ વળી સ્વભાવવાન સદા અંતરંગમાં પ્રકાશમાન છે, તે સદા પ્રભુ ચૈતન પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણવાળો છે. જો આ ચેતના ગુણવાળો વ્યવસ્થિત સિદ્ધ કર્યું, સમજાણું કાંઈ? કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત વિપ્રતિપતિઓનો નાશ કરનાર છે, જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. શું કહ્યું? કે ચેતન સત્તા જીવનું હોવાપણું આત્માની સત્તા એટલે એની શક્તિનું હોવાપણું એ ચેતના ગુણ વડે પ્રત્યક્ષ અંતરંગમાં પ્રકાશમાન છે. કે જે ચેતના ગુણ વડે સમસ્ત અન્ય પ્રકારે માનવું કે આ રાગવાળો આત્મા, પુણ્યવાળો આત્મા, વિકારવાળો આત્મા, વિષયની વાસનાવાળો આત્મા, વ્યવહારના વ્યવહાર રત્નત્રયના રાગવાળો આત્મા, એ બધું ચેતના ગુણથી પ્રકાશમાન ચેતન, એ ચેતના ગુણ બધી વિપ્રતિપત્તિઓ નામ વિપરીત માનવાના ઝઘડાઓને નાશ કરી દે છે. સમજાય છે કાંઈ? ચેતન સત્તા ચેતના ગુણ વડે પ્રકાશમાન હોવાથી ચેતના ગુણ કેવો છે કે એ સ્વભાવવાન આત્મા ચેતનાના સ્વભાવથી એમ પ્રકાશમાન રહેલો. એથી વિપરીત કોઈ કહે કે પુણ્ય પાપ દયા દાન ભક્તિ વ્રત જપ તપ દેવ ગુરુ શાસ્ત્ર અનુકંપા પરની થઈ પરની કૃપા થઈ પરની કૃપા મળી સંગણ અનુકૂળ મળ્યા મનુષ્યનો અનુકૂળ મળ્યું વાણી દીવધ્વનિ મળી માટે આ ચૈતન સત્તાનો ભાસ થયો. તો કહે છે કે ચેતના ગુણ એવો પ્રકાશમાન છે કે એવી વિપરીત માનતાઓ જીવ માટે જેને માની રાખી હોય એનો એ નાશ કરી દે. શું કહ્યું? સમજાય છે કાંઈ? સમજાય છે કે નહીં કાયામાં? નથુભાઈ બરાબર એ આ ધર્મની વાત હાલે છે. આ ધર્મની વાત હાલે છે ક્યાંમાં? ધર્મ શું કરવાનું ક્યાં એવું કીધું? ધર્મની ધર્મ આત્માને કેવો માનવો એ ધર્મ નથી. એ ધર્મ હવે આ ત્યાં કે ધર્મ એટલે ક્યાંક આમ જાય ઊંચે સડે નીચે સડે આમ બે આમ કરે એનામાં ધર્મ છે? ચેતના એનો ધર્મ છે, આત્મા તે ધર્મી છે. એ ચેતના ગુણ વડે કરીને ધર્મી પકડી શકાય એ પ્રકાશમાન અંતરમાં છે. એ ચેતના ગુણ એક જ એવો છે કે જે સમસ્ત પ્રતિપત્તિ વિપરીત ઝઘડા આમ કરે આત્મા આમ કરે આત્મા લુગડા ઉતારે તો નગ્ન મુનિપણું થાય, હે સદોષાર છોડે તો મુનિપણું થાય, ઉગુરુ કુદેવ છોડે તો સંયક દર્શન થાય. એ બધા ઝઘડાનો ચેતના ગુણથી પ્રકાશમાન ચેતન ચેતના ગુણ એવા ઝઘડાઓનો નાશ કરી દે છે. સમજાય છે કાંઈ? કે સ્વભાવ તો ચેતના સ્વરૂપ છે, માટી ચેતના ચેતના વળી ચૈતનનો અનુભવ થાય. બીજા બધા કોઈ પણ પર્યાય વચમાં રાગ આદિ પુણ્યાદિ વ્યવહાર આદિ વિકલ્પની લાગણીઓ આવે એનાથી કોઈ કહેતો એ સત્તાથી ચૈતન સત્તાનો અવલંબન લઈ શકાય? વ્યવહાર સત્તાના રાગથી ચૈતન સત્તાનું અવલંબન લઈ શકાય તો તે ચૈતન ગુણ એવો એક છે કે સમસ્ત વિપ્રતિપતિઓ વિપરીત કથનો વિપરીત માન્યતાઓ વિપરીત શ્રદ્ધાઓ ઉલટા વિશ્વાસ કરીને ચૈતનની સત્તાને ખોયેલાઓને એક ચેતન સત્તા ચૈતન સ્વભાવ આત્મા છે ગુણી છે એમ નક્કી થતા વિપરીત ઝઘડા બધા ટળી જાય છે. નહીતર કે વિપરીત ઝઘડો ટળતો કો? સમજાણું કાંઈ? મુંબઈ કેટલા લાખ કરોડ ખર્ચે હવે આ ચૈતન સત્તા પત્તો મળે? કેટલા વ્રત પાળી આ ચૈતન સત્તાનો પત્તો મળે? મનલાલજી એ કે નહીં? કેટલા કાળ વ્રત તપ ત્યાગ દમ ઇન્દ્રિય દમન ખોરાક છોડી દે વનમાં રહે કેટલો કાળ રહે તો આ ચૈતન સત્તા પ્રતીતમાં આવે? કે છે ચેતના ગુણ એક બતાવે છે ધ્વનિ ચેતન ચેતન ચેતનની ચેતના ચેતનની ચેતના ચેતના ચેતનની ચેતનની ચેતના ચેતના ચેતનની એક ગુણ એવો છે બધા ઝઘડાનો નાશ કરી દે, ચેતના ગુણ વળી ચૈતન્યનું ભાન પ્રકાશમાન થાય છે, બાકી કોઈ વળી થતું નથી. સમજાય છે કાંઈ? આ બધું વ્યવહારનું હું સમજું, આ બધું દયા બધા પરૂપે છે ને. મોહનભાઈ મીંડા વાળે છે હે મોહનભાઈ, આ વર્ષી તપ કર્યા ને પૈસા ખર્ચ્યા બધા મીંડા. હા હમણાં જુઓ ને 1000 ને કેટલા વર્ષી તપ થયા ત્યાં, માણસો ગયા તો બીજાને રસ લાગી ગયો છે એનો. 1000 ને આટલા માણસ ભેગા થયા આમ થયું, હાલો બીજા વર્ષી તપ વાળા સ્થાનકવાસી જાય ત્યાં આવે. હાલો હાલો બાપા ન્યા ક્યાંક વસ્તુ થીતી શું છે, વસ્તુની મર્યાદા એની એની હદ એની સત્તાના સ્વભાવનું સામર્થ ચેતના જેનું સામર્થ છે કે જે સામર્થ્ય વળી ચેતન ટકી રહ્યો છે સત્તાથી સિદ્ધ કરવું છે ને. અહીંયા કોઈ પ્રકારના સુભાવ કર્યા ખોભ કર્યા ખોભ કર્યા માં જે ટકી રહ્યો છે એમ છે નહીં. જે ચેતના ગુણ કેવો છે કે જે સમસ્ત બધા પ્રકારની વિપ્રતિપત્તિના ઉલટી માન્યતાઓ જીવને બીજે પ્રકારે અન્ય પ્રકારે માનવાનું ભાવો તે ચેતના ગુણ આત્માનો છે એમ સિદ્ધ થતા ચેતના ગુણ એ બીજી વિપ્રતિ વ્યવહાર આદિ આનાથી થાય નાના હોય જુદી વાત છો. પાછું કોઈ એમ માને કે આવી ચેતના ગુણ વળી જયારે ચેતનનું ભાન થાય તો પછી વચમાં દેવગુરુ શાસ્ત્રનો સાચા દેવગુરુનો રાગ હો કે ન હો એની સાથે કઈ સંબંધ નથી. ખોટા દેવગુરુ શાસ્ત્ર એ વાત પાછો સમજતો નથી, એ ઝઘડાનો નાશ કરે છે. કે ભાઈ આ જયારે રાગ ન હોય પછી સાચા દેવગુરુ શાસ્ત્રનો એને રાગ હોતો નથી, ગમે તે હો એમ નહીં. એ ચેતના ગુણનો એવો સ્વભાવ છે કે કુદેવ કુગુરુ કુશાસ્ત્રને માનવાના રાગથી અને જ્ઞાનનું ભાન થાય એમ નહીં. એને રાગ આવે છે ખરો સતદેવ ગુરુ શાસ્ત્રના ભક્તિનો, પણ એ જ્ઞાન ચેતના અથવા ચેતના ગુણ એ રાગની સત્તા આવી શુભની માટે ચેતના વળી ચેતન પકડાણો એમ છે નહીં. સમજાય છે કાંઈ? એટલે કે છે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને પૂછે, કોની ચેતના ગુણે જેણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની રાગને વ્યવહારને નિમિત્તની સત્તા હોવા પણ એનાથી ભેદ પાડ્યો છે એ ચેતના ગુણે એને સોંપી દીધો, પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે એવો ચેતના ગુણ આત્માનો એ રાગને લઈને નહીં, રાગના અસ્તિત્વથી નહીં, વ્યવહારના અસ્તિત્વથી નહીં, પુણ્યના અસ્તિત્વથી નહીં, વિકલ્પ ગમે તે ઉઠતો હોય રાગ શુભાશુભને એને લઈને ચેતન સત્તા નહીં, ચેતન સત્તા ચેતના ગુણને લઈને છે. જેણે ચેતના ગુણે પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપ્યું છે એટલે કે જ્ઞાન દ્વારા જ્ઞાની આત્માનું ભાન થાય છે, ભેદ જ્ઞાનીને ખબર પડે છે, અજ્ઞાનીને એને પત્તો મળતો નથી. કો સમજાણું કાંઈ? વળી કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત લોકાલોકને ગ્રાસી ભૂત કરી જાણે, બધા લોકાલોકને કોળિયો કરી જાણે, ગ્રાસી કોળિયો નાનો ને મોટું, મોટું ને પેટ મોટું, ચેતના ગુણનું પેટ એવડું કે લોકાલોકને કોળિયો કરી જાય, ગ્રાસી ભૂત હો ને સે જ્ઞાન અનંત ગુણા અનંત ગુણ સામર્થ કરાતે હૈ, અનંત ગુણ જિસકી શક્તિ સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે, હોળિયો કરી જાય એવું જ્ઞાન ચેતના ગુણ છે. એ ચેત ગુણમાં પરિપૂર્ણતા કોળિયો કરી જાય, બાકી રહી ગયું ઘણું કે છે. કોળિયો મોઢાથી મોટો હોય આપણો તો કોળિયો ગરે નહીં, કોળ નાનો મોઢું મોટું હોય તો જ્ઞાન ચેતનાનું પીઠ, ચેતના ગુણની તાકાત, ચેતના ગુણના સ્વભાવ સામર્થ એટલું છે કે લોકાલોક તો જાણે કહો, લોકાલોક જેના જ્ઞાનની પર્યાયના સામર્થમાં કવળ લાગે છે, જેવા સર્વજ્ઞની પ્રતીત પણ ત્યાં જ્ઞાન લેતું આવે છે. અહીં તો વાત હજી સાધકની કેવી છો, સાધક એને માને જગો હો આ ગુણમાં સામર્થ્ય એટલું છે કે એક સમયની પર્યાયમાં લોક અને અલોક જેની મર્યાદા નથી, જો અલોક ક્યાં, અલોકની હદ ક્યાં આવી, ક્યાં હશે, ભીત છે ભીતડા, લોકને અડીને તો લોકની શરૂઆત આવી, લોકને અડીને તો લોકની શરૂઆત આવી, અલોકનો અંત ક્યાં. વિપિનભાઈ કરો તર્ક લગાવો તમારે લ્યો. પછી 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 શું હશે જુનભાઈ, કઈ વંડી હશે કે નહીં, પછી શું પણ ઠેઠ ઠેઠ ક્યાં સુધી ઠેઠ દોમાં લઈ જાઉં ચારે દશે દિશાઓમાં. આ લોકનો અંત આવ્યો પછી, અંત લાવ્યો, અંત આવ્યો, અંત આવ્યો પછી ઓલીકોર ક્યાંક હશે કે નહીં, વંડી વેદી વેદી હશે કે નહીં, છેલ્લી છેલ્લી વેદી વેદી હશે કે નહીં, આકાશની વેદી કે ઓલીકોર પછી કઈ નહીં હશે. એવાને પણ સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્મી હોય તેમ અત્યંત સરકાર એક ઇન્જિન માત્ર પણ ચલાય મન થતો નથી. સમજાણો, સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી. એવું ચેતના ગુણનો સ્વભાવ, સ્વભાવનો સ્વભાવવાનનો સ્વભાવ છે. સર્વકાળે કિંચિત માત્ર ચલાયમાન થતો એવો ને એવો ચિદાનંદ ચેતન ગુણ સહિત કોઈ દી ચલાયમાન થતો નથી. અને એ રીતે સદાય જરા પણ નહીં ચલતું, જરીએ નહીં ચલતું. જ્ઞાન ગુણ ગુણ ને ગુણી અભેદ પણ એવું પડ્યું છે, જરા ન ચલતું. અને દ્રવ્યથી અસાધારણ પણ હોવાથી એ ચેતના ગુણ ત્રણ કાળમાં આત્મા સિવાય બીજા દ્રવ્યમાં નથી. અસાધારણ પણ એટલે પોતામાં જ છે, એ ચેતના ગુણનું સાધારણ પણ એટલે પોતામાં પરમાં છે એવો ભેદ. એકલો આત્મા ચેતન ગુણથી ભરેલો ભરેલો ભગવાન, જેમ ખારનો ગાંગડો ખારથી ભરેલો, ખડી સફેદાઈથી, એમ ચેતન ગુણથી ભરેલો ભગવાન એ એવો સદાય જરા પણ નહીં ચડતો એવું ને એવું ચૈતન સ્વભાવવાન એમને પડ્યો છે. એને દ્રવ્યથી અસારણ હોવાથી જે સ્વભાવ છે, શું સ્વભાવ છે, ચેતના ગુણ આત્માનો સ્વભાવ ભૂતનામ ત્રિકાળે એવા ચેતના ગુણ વળી ચૈતનની સત્તા જણાય છે, બાકી કોઈ એની સત્તા છે નહીં. સમજાણું કઈ, આવો ચૈતન રૂપ પરમાર સ્વરૂપ જીવ છે, લ્યો અસ્થિ લીધી, આવો ચૈતન રૂપ, ચૈતન્ય ગુણ લીધો, ચૈતન રૂપ પરમાર સ્વરૂપ જીવ ચૈતન રૂપ, ચૈતન રૂપવાન છે, એનું રૂપ ચૈતન છે, ચૈતન રૂપવાન છે. આવો ચૈતન રૂપ એકલો ચૈતન, ચૈતન જ્ઞાતા જ્ઞાતા દ્રષ્ટાનો પિંડ છે એ ચૈતન સત્તા છે, બીજી કોઈ ચૈતન સત્તા. લ્યો આવો ચૈતન રૂપ પરમાર સ્વરૂપ જીવ છે, જેનો પ્રકાશ નિર્મળ છે, જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન પ્રશ્ન શિષ્યનો હતો એનો સરવાળો કરે છે. આપે કહ્યું કે વિકાર નહીં, પુણ્ય નહીં, આ નહીં, આ નહીં, પણ હવે છે કોણ, એ જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં, જો આ ભગવાન આ લોકમાં આત્મા જેની મહિમા તેની પાસે છે, આ લોકમાં એક ચૈતન પોતાના સ્વભાવના સામર્થ્યમાં રહેલો ટંકો ઉત્કિરણ એવો ને એવો જેવો ને તેવો ભિન્ન જ્યોતિ રૂપ બિરાજમાન છે. લોકાલોકના પદાર્થથી ભિન્ન જ્યોતિ રૂપ, ચૈતન જ્યોતિ રૂપ, જ્ઞાયક ચૈતન સ્વભાવ રૂપ બિરાજમાન છે. કો સમજાણું કાંઈ? આવા આત્માની અંતર્મુખ થઈને યથાર્થ પ્રતીત કરવી, એનું નામ પહેલો સમ્યક દર્શન જ્ઞાન ધર્મ છે. સમજાય છે કાંઈ? પહેલું શ્રવણ કરી, મનન કરી અને એ જાતનો વિચાર કરીને અંતર્મુખમાં એને લક્ષમાં લેવું, એને વિશ્વાસ કરે આ જ છે, બીજી કોઈ રીત બીજો પ્રકાર નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં બીજું સ્વરૂપ કોઈ રીતે હોઈ શકે એવો એને વિશ્વાસ નિર્ણય બરાબર ન જામે ત્યાં સુધી બીજા પડખાથી એનું પલટું સ્વભાવ તરફનું પડખું પલટવાનું આવે નહીં. જુઓ ને, એક પડખે હૂતો હોય, કઈ ગરમી લાગે, કઈ બળતરા થાય, બીજું પડખું પહેરવે ને. આ તાવ આવ્યો હોય, નથી તાવ આવતો, તાવ આવ્યો અને પરસેવો બહુ ઉતર્યો હોય અને તળાયો હોય, તળાય વળી કઈક પાણી બાણી પીતા પીતા ત્યાં પડી ગયું ને, એમાં તાવને ઊંધું થયું ને, અરે ભાઈ આની કોણ ઊંધું લાગે, પડખું ફેરવો હવે. હે, એમ આત્માનું પડખું, પડખું સમજતા ને, અહીંયા પક્ષ વો પડખા એસા હોતા ને, પૈસા એસે અનાદિ છે. ચૈતન એક રૂપ સત્તા સ્વભાવ જાણ્યા વિના રાગ પુનર્વ્યવહાર પર્યાય ભેદ કા પડકે સૂતો છે, એને પડખું ફેરવવાનું મન થતું નથી. સમજાય છે કાંઈ? પણ એક પડખે એને આકુળતા લાગે અને કાંઈક આમાં હવે ફેરવું તો બીજું પડખું હવે નહીતર ફરે નહીં. ખાવા વખતે નથી કહેતા માણસ ભાઈ, ખાવા વખતે જરી ડાબું પડખું દાબીને ઉજો ડાબે પડખું હોય છે ને, આમ હુવે આમ ન હોવે, જરી કોઠે અનાજ પડે જેને પછી ભલે પછી થોડા વખત પછી ભલે જમણું કરજો, પણ પહેલું તો આ કરજો. એના ખ્યાલમાં લે છે એટલે પહેલો મારો એમ હુવે. એમ ચૈતન સત્તા આવડી અને આવી છે એને રાગ ભેદ ને વિકલ્પ ને નિમિત્ત નો આશ્રય છે જ નહીં, એવી સત્તાના નિર્ણય વિના પરથી પડખું ફેરવીને સ્વપક્ષમાં આવે નહીં. માટીયા 49મી ગાથામાં આવા શબ્દોનો આટલો વિસ્તાર કરીને સમજાવ્યો. આ ગાથા બહુ ઊંચી છે, નિયમસારમાં છે, પંચાષ્ટિકાયમાં છે, પ્રવચનસારમાં છે, અશ્વાવળમાં છે, ધવળમાં પણ કો સમજાણું. એક ટંકુત કિરણ ભિન્ન જ્યોતિ રૂપ, બોલે કહ્યું તો આના વિનાનો કોણ છે કે આ પરથી ભિન્ન છે એવી ચૈતન સત્તા છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છે. કેવો છે ભગવાન આત્મા? એ 49મી ગાથાનો આ કળશરૂપ કાવ્ય કહ્યું છે. ચિત્ત શક્તિથી રહિત, ચિત્ત નામ જ્ઞાન શક્તિ, એકનો જ્ઞાન સ્વભાવ વાળો આત્મા, એની શક્તિ તો જ્ઞાન જ છે. સ્વભાવ કો, શક્તિ કો, ગુણ કહો, એ ચિત્ત શક્તિથી રહિત અને સકળ ભાવોને મૂળથી છોડીને એ ચિત્ત શક્તિ વાળો ભગવાન આત્મા, એ ચેતના ગુણ કયો હતો અને ચિત્ત શક્તિ કીધી છે, એનાથી રહિત અને સકળ ભાવોને ભેદોને અન્ય જ્ઞેયોને રાગોને મૂળથી છોડીને, જો મૂળથી છોડીને એટલે કે એનામાં છે નહીં, અને પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને એકને છોડ્યું ને બીજાનું અવગાહન કર્યું એ સમય તો એક છે પણ સમજાવવાની રીત છે. મૂળથી છોડીને એ કોઈ દી અંતરમાં હતું જ નહીં. રાગ ને સંસારનો પર્યાય ચૈતન શક્તિમાં ત્રણ કાળમાં હતો નહીં. એક ચૈતન શક્તિ ગુણ સ્વભાવમાં બિલકુલ સંસારની ગંધ છે એવા ભાવોને મૂળથી છોડી અને પ્રગટપણે વ્યક્તપણે પ્રત્યક્ષપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું અવગાહન કરીને એક સકલ ભાવ જો આણીકોરના ભાવને છોડીને તો ચિત્ત શક્તિ માત્ર પોતાના ભાવનું અવગાહન કરીને એમાં પેશીને અવગાહન કરવું. અવગાહન જેમ દરિયામાં મોતી લેવા ઊંડા ઉતરે છે ને, મોતી જાય તો અવગાહન કરે ને ઊંડા, જો ઉપર મોતી આવતા હશે હે, મોતી ઉપર દરિયામાં આવતા હશે ઉપરથી હાલ મોતી ઉપર એ દરિયામાં અવગાહન કરે ત્યાં મોતી આવે. એમ પ્રગટપણે પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનું જો પોતાના ચિત્ત શક્તિ કોકની ચિત્ત શક્તિ એની પહે રહી ગઈ, તારી ચિત્ત શક્તિ માત્ર જે સ્વભાવ પાછા જગતમાં ચિત્ત શક્તિ વાળા તો અનંત આત્મા છે પણ પોતાના ચિત્ત શક્તિ માત્ર ભાવનો એક ઓર ભાવ વિકારાદી એક ઓર ભાવ ચિત્ત શક્તિ બે ભાવમાં એક ભાવને છોડીને એક ભાવનું અવગાહન કરીને એવી આત્મા અવગાહનના અંતર સ્વભાવ સન્મુખ થઈને અંતર સ્વભાવ સન્મુખનો અનુભવ કરીને સ્વભાવ સન્મુખ અંતર એકાગ્ર થઈને ભવ્ય આત્મા ભવ્ય લાયક આત્મા સમસ્ત પદાર્થ સમૂહરૂપ લોકના ઉપર પ્રવર્તતા એવા એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો પ્રેરણા કરે થાય. એ જીવો તમારી જીવ સત્તા ચૈતન્ય શક્તિ માત્ર છે એનાથી વિરુદ્ધ ભાવોને લક્ષ છોડી અને એવા સ્વભાવનું અંદર અવગાહન કરો કે જેથી આત્મા સમસ્ત પદાર્થ સમૂહ લોકના ઉપર પ્રવર્તતા જગતના બધા જ્ઞેય પદાર્થ હોય એના ઉપર નામ જુદો રહેતો ઉપર નામ જુદો એવા એક કેવળ વિનાશી આત્માનો એવા આ એક રૂપ સ્વભાવી કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો. આત્માનો આત્મામાં જ અભ્યાસ એટલે અનુભવ કરો.